એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આજકાલ સતત ચર્ચામાં રહે છે અને આપણા બધાના જીવનને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે. નફરત ભર્યા ભાષણો, એટલે કે હેટ સ્પીચ.
બિલકુલ. અને આ સમજવા માટે આપણે કેટલિન રિંગ કાર્લસનના પુસ્તક હેટ સ્પીચનો આધાર લઈશું. આ વિષય ખરેખર કહું તો ખૂબ જ સંવેદનશીલ અને થોડો જટિલ પણ છે.
હા, એ તો છે જ. અને ખાસ કરીને હવે જ્યારે આપણે મોટાભાગનો સમય ઓનલાઈન વિતાવીએ છીએ ને, એક તરફ આપણને બોલવાની આઝાદી છે, પણ બીજી તરફ સોશિયલ મીડિયા પર જુઓ કે પછી સમાજમાં જુઓ, નફરત ફેલાવતી વાતોનું પ્રમાણ પણ જાણે વધતું જાય છે. આ પુસ્તક આપણને આ ગૂંચવણ સમજવામાં મદદ કરશે, ખરું ને?
ચોક્કસ. આ પુસ્તક જુઓ, આપણને માત્ર કાયદાકીય પાસાઓ જ નથી બતાવતું, પણ આ મુદ્દાની જે સામાજિક, મનોવૈજ્ઞાનિક અને હા, ટેકનોલોજી સાથે જોડાયેલી બાજુઓ છે ને, એ પણ બતાવે છે. એમ કહી શકાય કે તે આ સમસ્યાનું એક 360 ડિગ્રી ચિત્ર રજૂ કરે છે.
તો વાત શરૂ કરીએ લેખકથી જ. આ કેટલિન રિંગ કાર્લસન છે કોણ અને આ વિષય પર તેમનું શું યોગદાન છે? એમ
જુઓ, કેટલિન રિંગ કાર્લસન સિયાટલ યુનિવર્સિટીમાં કમ્યુનિકેશન એટલે કે સંચાર વિભાગમાં એસોસિએટ પ્રોફેસર છે. તેમની ખાસિયત એ છે કે તેઓ મીડિયા કાયદો, અભિવ્યક્તિની સ્વતંત્રતા, પછી સામાજિક ન્યાય અને ખાસ કરીને જે ડિજિટલ મીડિયા છે ને, તેના નૈતિક પાસાઓ પર ઊંડો અભ્યાસ ધરાવે છે.
ઓ અચ્છા, એટલે કે તેઓ માત્ર કાયદાના નિષ્ણાત નથી, પણ આ ટેકનોલોજી અને સમાજ પર તેની શું અસર થાય છે એ પણ બરાબર સમજે છે. આજના જમાનામાં તો આ બંનેનું જ્ઞાન હોવું બહુ જરૂરી છે.
બરાબર, એકદમ સાચી વાત. અને એ જ તેમની વાતને થોડી અનોખી બનાવે છે. તેઓ હેટ સ્પીચને ફક્ત એક કાયદાકીય સમસ્યા તરીકે નથી જોતા, પણ એક સંચાર ક્રિયા તરીકે જુએ છે.
સંચાર ક્રિયા એટલે
એવી વાતચીત જેની વાસ્તવિક દુનિયામાં લોકો પર માપી શકાય તેવી અસરો થાય છે. તેઓ કાયદો, મનોવિજ્ઞાન, ટેકનોલોજી, સમાજશાસ્ત્ર આ બધાને જોડીને વાત કરે છે. એટલે એમ કહી શકાય કે તેમનો અભિગમ બહુ પરિમાણીય છે.
રસપ્રદ. તો આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે, મતલબ કે તે કહેવા શું માંગે છે?
પુસ્તકનો મૂળ મુદ્દો એ છે કે જો હેટ સ્પીચનો સામનો કરવો હોય તો આપણે પેલી ચર્ચા છે ને કે કાં તો બોલવાની પૂરી આઝાદી અથવા કાં તો સેન્સરશિપ, આ બે અંતિમોમાંથી બહાર આવવું પડશે. કાર્લસન ભારપૂર્વક કહે છે કે હેટ સ્પીચ ખરેખર નુકસાન પહોંચાડે છે. એ માત્ર શબ્દો નથી, પણ સાથે સાથે એ પણ કહે છે કે આ સમસ્યા એટલી ગૂંચવણભરી છે, કાયદાકીય રીતે, સાંસ્કૃતિક રીતે અને ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ, કે તેનો કોઈ એક સરળ સીધો ઉકેલ નથી.
એટલે એમ કે કોઈ જાદુઈ છડી નથી કે ફેરવીએ અને સમસ્યા ગાયબ. આપણે ઘણા બધા પાસાઓ પર વિચારવું પડશે.
બિલકુલ બિલકુલ. પુસ્તકે સવાલ ઉઠાવે છે કે લોકશાહી દેશો, ખાસ કરીને અમેરિકા જેવા દેશો જ્યાં બોલવાની આઝાદીને ખૂબ જ મહત્વ અપાય છે, ત્યાં હેટ સ્પીચથી જે નુકસાન થાય છે તેને કેવી રીતે ઘટાડી શકાય, અને એ પણ અભિવ્યક્તિની સ્વતંત્રતાના જે મૂળ સિદ્ધાંતો છે તેને જાળવી રાખીને.
હા, આજ તો મોટો પડકાર છે.
તો કાર્લસન શું જવાબ આપે છે?
કાર્લસનનો જવાબ એ છે કે કોઈ એક કાયદો પૂરતો નથી, પણ અલગ અલગ રીતોનું એક મિશ્રણ અપનાવવું પડશે.
કેવી અલગ અલગ રીતો? દાખલા તરીકે?
જેમ કે પહેલા તો અમેરિકા અને બીજા પશ્ચિમી દેશોના કાયદા વચ્ચે શું તફાવત છે તે સમજવું.
પછી
હેટ સ્પીચથી જે માનસિક અને સામાજિક નુકસાન થાય છે તેને ગંભીરતાથી લેવું. ફક્ત કોઈને ખોટું લાગ્યું એમ કહીને વાત ઉડાવી ન દેવી.
બરાબર.
પછી ડિજિટલ પ્લેટફોર્મ્સે આ સમસ્યાને કેવી રીતે એમ કહીએ કે વિકરાળ બનાવી છે તે સમજવું, અને કાયદા સિવાયના ઉપાયો પર પણ ધ્યાન આપવું, જેમ કે કાઉન્ટર સ્પીચ, એટલે કે ખરાબ વાતનો જવાબ સારી અને તાર્કિક વાતથી આપવો.
કાઉન્ટર સ્પીચ. હા, પછી લોકોને મીડિયા વિશે વધુ જાગૃત કરવા, જેને મીડિયા સાક્ષરતા કહેવાય, અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને પણ વધુ જવાબદાર બનાવવા પર ભાર મૂકવો.
અને આ પુસ્તક કોના માટે છે? શું તે ફક્ત નિષ્ણાતો કે વિદ્યાર્થીઓ માટે જ છે?
ના ના, એવું બિલકુલ નથી. આ પુસ્તક તો દરેક એ વ્યક્તિ માટે છે જે આજના સમાજમાં થતી ચર્ચાઓ અને તેમાં ફેલાતી નફરત વિશે થોડી પણ ચિંતિત છે. પછી તે વિદ્યાર્થી હોય, શિક્ષક હોય, પત્રકાર હોય, નીતિ ઘડનાર હોય, ટેક કંપનીમાં કામ કરનાર હોય કે પછી આપણા જેવા સામાન્ય નાગરિક હોય.
ઓકે,
તેનો હેતુ કોઈ તૈયાર જવાબ આપવાનો નથી, પણ આપણને આ મુદ્દા પર ઊંડાણથી વિચારવા અને જે સંભવિત ઉકેલો છે તેનું મૂલ્યાંકન કરવા માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે.
ચાલો ત્યારે હવે પુસ્તકની અંદર થોડું ઊંડા ઉતરીએ. શરૂઆત ક્યાંથી થાય છે?
પુસ્તકની શરૂઆત જ એક મોટા પડકારથી થાય છે, અને એ છે, હેટ સ્પીચ કહેવાય કોને, એની વ્યાખ્યા શું?
હા, એ તો છે.
કાર્લસન કહે છે કે તેની કોઈ એક સર્વસ્વીકૃત વ્યાખ્યા છે જ નહીં, કાયદામાં પણ નહીં અને અભ્યાસમાં પણ નહીં. તેનો અર્થ તો સંદર્ભ પર આધાર રાખે છે.
સંદર્ભ પર કેવી રીતે?
એટલે કે સામાન્ય રીતે તો કોઈ વ્યક્તિ કે સમુદાયની જાતિ, ધર્મ, લિંગ, જાતીય અભિગમ આવી ઓળખના આધારે તેમના પર હુમલો કરતી કે અપમાન કરતી ભાષાને હેટ સ્પીચ ગણીએ છીએ, બરાબર?
હા.
પણ ઘણીવાર એ જોવું પડે કે બોલનારનો ઈરાદો શું હતો, તેની અસર શું થઈ, અને બોલનાર તથા સાંભળનાર વચ્ચે પેલું સત્તાનું સમીકરણ કેવું હતું. આ બધું જ જોવું પડે, અને આ જે અસ્પષ્ટતા છે ને, એના કારણે જ તેના પર નિયંત્રણ લાવવું મુશ્કેલ બને છે.
એટલે કે પહેલી જ મુશ્કેલી તો વ્યાખ્યાની જ છે. અચ્છા, આ પછી પુસ્તક કાયદાકીય પાસાઓ પર આવે છે, ખરું? ખાસ કરીને અમેરિકા અને બીજા દેશો વચ્ચેના તફાવત પર.
હા, બરાબર. પુસ્તકનો સારો એવો ભાગ આના પર છે. જો અમેરિકાનો અભિગમ દુનિયામાં થોડો અનોખો ગણાય, ત્યાં બંધારણનો પહેલો સુધારો છે, ફર્સ્ટ એમેન્ડમેન્ટ, એ બોલવાની આઝાદીને ખૂબ જ વ્યાપક રક્ષણ આપે છે. સરકાર સામાન્ય રીતે કોઈ શું બોલે છે તેના આધારે રોકટોક નથી કરી શકતી.
એમ
હા, એક જૂનો પણ બહુ મહત્વનો કેસ છે, બ્રેન્ડનબર્ગ વી ઓહાયો 1969. એમાં કોર્ટે કહ્યું કે હિંસા ભડકાવતી વાત પર પણ ત્યારે જ રોક લગાવી શકાય જો તે તાત્કાલિક, એકદમ તાત્કાલિક, ગેરકાયદેસર કૃત્ય કરાવવાના ઈરાદાથી કહેવાય હોય અને તેમ થવાની પૂરેપૂરી સંભાવના હોય.
ઓ, આ તો બહુ ઊંચો માપદંડ કહેવાય.
હા, ખૂબ ઊંચો. અને બીજો એક કેસ છે, આરએવી સેન્ટ પોલ શહેર 1992. એને પણ પુષ્ટિ કરી કે સરકાર અમુક ચોક્કસ પ્રકારના વિષયો, ભલે તે અપ્રિય હોય, તેના આધારે વાણી પર પ્રતિબંધ ના મૂકી શકે. એટલે અમેરિકામાં મોટાભાગની એવી વાતો જેને આપણે સામાન્ય રીતે હેટ સ્પીચ કહીએ તે કાયદાકીય રીતે સુરક્ષિત છે.
ઓ, આ તો ખરેખર નવાઈની વાત છે. તો શું બીજા દેશોમાં પરિસ્થિતિ અલગ છે, યુરોપ કે કેનેડામાં?
હા, યા પરિસ્થિતિ જુદી છે. યુરોપના ઘણા દેશો જેમ કે જર્મની, ફ્રાન્સ, પછી કેનેડા, અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાઓ હેઠળ પણ અભિગમ જુદો છે. ત્યાં માનવ ગરિમા, સમાનતા અને સમાજની શાંતિ જેવા મૂલ્યોને પણ બોલવાની આઝાદી જેટલું જ અને ક્યારેક તો વધુ મહત્વ અપાય છે.
અચ્છા,
એટલે ત્યાં નફરત, ભેદભાવ કે હિંસા ફેલાવતી વાણી પર પ્રતિબંધ મૂકવાની સરકાર પાસે વધુ સત્તા હોય છે. દાખલા તરીકે, જર્મનીમાં હોલોકોસ્ટનો ઇનકાર કરવો એ ગુનો છે, કારણ કે તેમનો ઇતિહાસ એવો રહ્યો છે.
બરાબર, એટલે ઇતિહાસ અને સંસ્કૃતિ પણ ભાગ ભજવે છે.
ચોક્કસ, આ બતાવે છે કે દરેક દેશનો ઇતિહાસ અને સંસ્કૃતિ તેમના કાયદાને ઘડે છે. અમેરિકાનો રસ્તો એ તેમની એક પસંદગી છે, કોઈ વૈશ્વિક નિયમ નથી.
પુસ્તક હેટ સ્પીચથી થતા નુકસાન વિશે શું કહે છે? ઘણા લોકો એમ કહેતા હોય છે કે બોલવાથી શું ફેર પડે, એ તો ખાલી શબ્દો જ છે ને. શું લેખક આ વાત સાથે સહમત છે?
જરા પણ નહીં, જરા પણ નહીં. આ પુસ્તકનો એક ખૂબ જ મહત્વનો અને મજબૂત મુદ્દો છે. કાર્લસન, પેલી જૂની કહેવત છે ને, લાકડી વાગે શબ્દો નહીં, એને પૂરી રીતે નકારી કાઢે છે. તે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને સંચાર વિજ્ઞાનના ઘણા સંશોધનો ટાંકીને સમજાવે છે કે હેટ સ્પીચથી ખરેખર અનેક સ્તરે નુકસાન થાય છે. મૂર્ત નુકસાન.
કેવા પ્રકારનું નુકસાન, થોડું વિસ્તારથી કહેશો?
હા, ચોક્કસ. મુખ્યત્વે ત્રણ પ્રકારનું નુકસાન ગણાવે છે લેખક. પહેલું છે વ્યક્તિગત નુકસાન. જે લોકો નિશાન બને છે તેમના પર માનસિક અસર થાય છે, જેમ કે ચિંતા,
એન્ઝાયટી,
હતાશા, ડિપ્રેશન, ક્યારેક PTSD જેવી ગંભીર સ્થિતિ પણ.
ઓ બાપરે.
હા, પછી પોતાના સમુદાય વિશેની નકારાત્મક છાપ સાચી ઠરવાનો ડર રહે. સ્ટીરિયોટાઇપ થ્રેટ. અને ઘણીવાર અવાજ દબાઈ જવું, સાયલેન્સિંગ ઇફેક્ટ જેવું થાય. એટલે કે લોકો ડરીને જાહેર જીવનમાં બોલવાનું કે ભાગ લેવાનું જ બંધ કરી દે.
આ તો ગંભીર વાત છે.
બીજું છે સામુદાયિક નુકસાન. હેટ સ્પીચ આખા સમુદાયને નિશાન બનાવે છે, તેમને સમાજમાં નીચા દેખાડે છે, તેમના વિશે ખોટી નકારાત્મક ધારણાઓ ફેલાવે છે, અને નોકરી કે ઘર જેવી બાબતોમાં તેમની સાથે જે ભેદભાવ થાય છે તેને જાણે યોગ્ય ઠેરાવવામાં મદદ કરે છે. એક ભયનું વાતાવરણ ઊભું થાય છે.
બરાબર.
અને ત્રીજું છે સામાજિક નુકસાન. જ્યારે હેટ સ્પીચ ખૂબ વધી જાય, વ્યાપક બને, ત્યારે તે સમાજની એકતા તોડે છે. લોકશાહી માટે જે સ્વસ્થ ચર્ચા જરૂરી છે તેને ઝેરી બનાવે છે, અને ક્યારેક તો વાસ્તવિક દુનિયાની હિંસા માટે જાણે જમીન તૈયાર કરે છે.
આ તો ખરેખર ગંભીર અસરો છે. આ ફક્ત શબ્દો નથી, એ સ્પષ્ટ છે. અને આજના ડિજિટલ યુગમાં જ્યાં મોટાભાગની વાતચીત ઓનલાઈન થાય છે, ત્યાં ટેકનોલોજીનો શું રોલ છે?
પુસ્તક આના પર ખાસ ધ્યાન આપે છે. જુઓ, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એ એક શક્તિશાળી એમ્પ્લીફાયર જેવું કામ કરે છે, અવાજ વધારનારા સાધન જેવું.
એમ્પ્લીફાયર?
હા, એટલે કે નફરતભરી વાત પણ ખૂબ ઝડપથી દુનિયાભરમાં ફેલાઈ શકે છે. બીજું, ઓનલાઈન તમે અનામી લઈ શકો અમુક અંશે, એટલે લોકો વધુ ઉગ્ર ભાષા વાપરતા કદાચ અચકાતા નથી.
હા, એ પણ છે.
અને ત્રીજું, જે કદાચ સૌથી ચિંતાજનક છે, તે છે અલ્ગોરિધમ્સ. ફેસબુક, યુટ્યુબ, ટ્વિટર, આ બધા પ્લેટફોર્મના અલ્ગોરિધમ ઘણીવાર એવી રીતે બનેલા હોય છે કે જે પોસ્ટ પર વધુ લાઇક્સ, કમેન્ટ્સ, શેર આવે ને, એટલે કે વધુ એન્ગેજમેન્ટ મળે, તેને તે વધુ લોકો સુધી પહોંચાડે છે.
બરાબર.
આના કારણે અજાણતા જ ઉશ્કેરણીજનક કે નફરતભરી સામગ્રી વધુ ફેલાઈ શકે છે, કારણ કે એવી સામગ્રી પર લોકો તરત પ્રતિક્રિયા આપે છે. આને ઇકો ચેમ્બર પણ કહે છે, જ્યાં આપણને ફક્ત આપણા જેવા જ વિચારો વારંવાર સંભળાયા કરે છે.
આ અલ્ગોરિધમવાળી વાત તો બહુ જ મહત્વની છે. આપણે કદાચ એનો ખ્યાલ પણ નથી રાખતા. પુસ્તકમાં યુનિવર્સિટી કેમ્પસ પર થતી હેટ સ્પીચ વિશે પણ કંઈક છે, કારણ કે આપણે ત્યાં પણ આવા મુદ્દાઓ ઉઠતા સાંભળીએ છીએ.
હા, બિલકુલ. એક આખું પ્રકરણ કોલેજ યુનિવર્સિટી કેમ્પસ પર કેન્દ્રિત છે. ત્યાં પડકાર કેવો હોય છે કે એક તરફ અભિવ્યક્તિની સ્વતંત્રતા જાળવવી, અને બીજી તરફ બધા વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને જે હાંશિયામાં ધકેલાયેલા સમુદાયોમાંથી આવે છે, તેમના માટે સુરક્ષિત અને સમાવેશી વાતાવરણ બનાવવું.
હા, એ સંતુલન સાધવું અઘરું છે.
ખૂબ અઘરું. પુસ્તક કેટલાક જાણીતા કેસ સ્ટડીઝ, યેલ, બર્કલે જેવી યુનિવર્સિટીના, તેના દ્વારા સમજાવે છે કે આ કેટલું જટિલ છે. લેખક સૂચવે છે કે આવા કિસ્સાઓમાં યુનિવર્સિટીઓએ માત્ર શિસ્તભંગના પગલાં લેવાને બદલે તેને શૈક્ષણિક સંવાદ અને સમજણ કેળવવાની તક તરીકે જોવું જોઈએ.
શૈક્ષણિક સંવાદ, એ મહત્વનું છે? આટલી બધી સમસ્યાઓ અને પડકારોની વાત કરી, શું પુસ્તક કોઈ ઉકેલ પણ બતાવે છે, કે પછી ફક્ત નિરાશા જ છે?
ના ના, નિરાશાની વાત નથી. પુસ્તક ઉકેલો પણ આવે છે, પણ કાર્લસન સ્પષ્ટ કહે છે તેમ કોઈ એક જાદુઈ ઉકેલ નથી. આપણે અનેક મોરચે સાથે મળીને કામ કરવું પડશે. તે આને સરસ શબ્દ વાપરે છે, ઉકેલોનું ઇકોસિસ્ટમ.
ઉકેલોનું ઇકોસિસ્ટમ, વાહ.
હા, તેમાં કાયદાકીય પગલાં તો છે જ, પણ તેના ઉપરાંત બીજી ઘણી બાબતો સામેલ છે. જેમ કે પહેલું છે કાઉન્ટર સ્પીચ, એટલે કે નફરતભરી વાતનો જવાબ વધુ સારી, તાર્કિક અને સહાનુભૂતિપૂર્ણ વાતથી આપવો. ખોટા દાવાઓનું ખંડન કરવું, સાચી માહિતી આપવી, અને જેમને નિશાન બનાયા હોય તેમની સાથે ઊભા રહેવું,
એટલે કે ચૂપ ન રહેવું.
બરાબર. બીજું, મીડિયા અને ડિજિટલ સાક્ષરતા. લોકોને, ખાસ કરીને યુવાનોને, શીખવવું કે ઓનલાઈન માહિતીને કેવી રીતે ચકાસવી, ફેક ન્યૂઝ કે ભ્રામક વાતોને કેવી રીતે ઓળખવી, અને આ સોશિયલ મીડિયા અલ્ગોરિધમ્સ કેવી રીતે કામ કરે છે તે સમજાવવું.
આ તો અત્યારે ખૂબ જ જરૂરી છે.
ત્રીજું, પ્લેટફોર્મની જવાબદારી. ટેક કંપનીઓ પર દબાણ લાવવું કે તેઓ તેમના પ્લેટફોર્મ્સને વધુ સુરક્ષિત બનાવે, તેમની કન્ટેન્ટ મોડરેશન એટલે કે સામગ્રી પર દેખરેખ રાખવાની નીતિઓ તેના વિશે વધુ પારદર્શક બને, અને તેના અમલીકરણ માટે વધુ સંસાધનો ફાળવે, માત્ર નફો જ ન જુએ.
આ આખી ચર્ચા પરથી જો મુખ્ય મુદ્દાઓ કે સંદેશા તારવવા હોય તો શું કહી શકાય?
ચોક્કસ. મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ સમસ્યા બ્લેક એન્ડ વ્હાઇટ નથી, એટલે કે કાં તો સંપૂર્ણ છૂટ આપો અથવા સંપૂર્ણ પ્રતિબંધ મૂકો. આ બંને રસ્તા અપૂરતા છે. આપણે સંદર્ભ, ઈરાદો, અસર આ બધું જોવું પડે. સૂક્ષ્મતા જરૂરી છે.
બરાબર. બીજું,
હેટ સ્પીચ એ માત્ર વ્યક્તિગત અપમાન નથી, એ લોકશાહી માટે પણ ખતરો છે, કારણ કે તે અમુક અવાજોને દબાવી દે છે, તેમને જાહેર ચર્ચામાંથી બાકાત કરી દે છે, અને એનાથી સમાજમાં સમાન ભાગીદારીનો જે વિચાર છે તે નબળો પડે છે. આપણા જેવા વૈવિધ્યસભર દેશ માટે આ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે.
સાચી વાત. ત્રીજું, ટેકનોલોજીએ આખી રમત બદલી નાખી છે એ સ્વીકારવું જ રહ્યું. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાએ આ સમસ્યાને અનેક ગણી મોટી અને વધુ જટિલ બનાવી દીધી છે. તેની ઝડપ, તેની પહોંચ એ અભૂતપૂર્વ છે.
ચોથું, સંદર્ભ ખૂબ જ મહત્વનો છે. કોઈ વાત હેટ સ્પીચ છે કે નહીં અને તેનો જવાબ શું હોવો જોઈએ તે નક્કી કરવા માટે કોણ બોલી રહ્યું છે, કોને કહી રહ્યું છે, ક્યાં કહી રહ્યું છે, ક્યાં માહોલમાં કહી રહ્યું છે, એ બધું જાણવું સમજવું જરૂરી છે. એક જ વાત જુદા સંદર્ભમાં જુદો અર્થ ધરાવી શકે છે.
એટલે ઉતાવળિયો નિર્ણય ન લેવાય.
બરાબર. પાંચમું, આપણે નક્કર પુરાવા અને સંશોધન પર આધાર રાખવો જોઈએ. હેટ સ્પીચની વાસ્તવિક અસરો શું થાય છે એના પર જે અભ્યાસો થયા છે તેના આધારે નીતિઓ અને પગલાં લેવાવા જોઈએ, માત્ર ધારણાઓ કે લાગણીઓ પર નહીં.
અને છેલ્લું,
જે આપણે હમણાં જ વાત કરી, એકલા કાયદાથી કામ નહીં ચાલે. આપણે શિક્ષણ, કાઉન્ટર સ્પીચ, પ્લેટફોર્મની જવાબદારી એમ અનેક સ્તરે સાથે મળીને કામ કરવું પડશે. આ એક સામૂહિક જવાબદારી છે. કોઈ એક વ્યક્તિ કે સંસ્થા આનો ઉકેલ લાવી શકે નહીં.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર આપણને વિચારતા કરી દે છે, નહીં? જેમ કે તમે શરૂઆતમાં કહ્યું કે સવાલ એ નથી કે નુકસાન થાય છે કે નહીં, એ તો થાય જ છે, પણ સવાલ એ છે કે એ નુકસાનનો સામનો કેવી રીતે કરવો.
હા, એ બહુ મુદ્દાની વાત છે. અને બીજો એક વિચાર મને જે ગમ્યો કે ડિજિટલ પ્લેટફોર્મ્સે ફક્ત વાતચીત માટે નવા સાધનો નથી આપ્યા, તેમણે જાહેર ચર્ચાનું સ્વરૂપ જ મૂળભૂત રીતે બદલી નાખ્યું છે. આપણી વાત કરવાની રીત, આપણા સુધી માહિતી પહોંચવાની રીત, બધું જ બદલાઈ ગયું છે.
મને પેલો વિચારોનું બજાર, માર્કેટ પ્લેસ ઓફ આઈડિયાઝવાળો મુદ્દો પણ બહુ રસપ્રદ લાગ્યો. પેલો સિદ્ધાંત એમ માને છે કે બધી વાતો ચર્ચામાં આવવી જોઈએ અને સાચી વાત આપોઆપ તરી આવશે, પણ કાર્લસન એને પડકારે છે. તે કહે છે કે હેટ સ્પીચ ઘણીવાર બજારમાં નવા વિચારો ઉમેરવાને બદલે અમુક અવાજોને બજારમાંથી બહાર જ કાઢી નાખે છે.
સાચી વાત. એ પરંપરાગત સિદ્ધાંત પર એક મહત્વનો પ્રશ્ન ઉઠાવે છે. અને એ પણ યાદ રાખવા જેવું છે કે હેટ સ્પીચનું નુકસાન એ માત્ર કોઈની લાગણી દુભાવવાની વાત નથી, તે વાસ્તવિક, માપી શકાય તેવું નુકસાન છે. તે લોકોના માનસિક સ્વાસ્થ્યને, તેમની સામાજિક ભાગીદારીને સીધી અસર કરે છે.
અને છેલ્લે પેલી ઉકેલોની ઇકોસિસ્ટમવાળી વાત, કે આનો સામનો કરવા માટે એક મજબૂત તંત્રની જરૂર છે, જેમાં કાયદા, શિક્ષણ, કાઉન્ટર સ્પીચ, ટેકનોલોજી, સામાજિક જાગૃતિ બધું જ સાથે મળીને કામ કરે. કોઈ એક ઉપાય પૂરતો નથી.
તો આ બધા વિચારોને આપણે રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ? સામાન્ય માણસ શું કરી શકે?
મને લાગે છે કે શાળાઓ અને કોલેજો તે ફક્ત નિયમો બનાવવાને બદલે વિદ્યાર્થીઓ સાથે આ મુદ્દા પર ખુલ્લો સંવાદ કરી શકે છે. ડિજિટલ સાક્ષરતાના વર્ગો યોજી શકે છે.
બરાબર. અને ટેક કંપનીઓ તે ફક્ત કન્ટેન્ટ હટાવવું કે ન હટાવવું એના પર ધ્યાન આપવાને બદલે તેમના અલ્ગોરિધમ્સ કેવી રીતે કામ કરે છે તેની ખરેખર ગંભીરતાથી સમીક્ષા કરી શકે છે. શું તેઓ અજાણતા નફરત ફેલાવવામાં મદદ કરી રહ્યા છે? તેઓ કદાચ ચેતવણીઓ આપવાનું વિચારી શકે અથવા અમુક કન્ટેન્ટની પહોંચ ઘટાડવાનું વિચારી શકે.
હા, સૂક્ષ્મ પ્રતિભાવ. અને સરકારો પણ જ્યારે નિયમો બનાવે ત્યારે સ્થાનિક પરિસ્થિતિ અને સંશોધનોને ધ્યાનમાં રાખી શકે છે. માત્ર બીજા દેશોની નકલ કરવાને બદલે આપણા સમાજ માટે શું યોગ્ય છે તે વિચારી શકે છે.
અને આપણે નાગરિક તરીકે શું કરી શકીએ? મને લાગે છે કે જ્યારે આપણે ઓનલાઈન કે ઓફલાઈન નફરતભરી વાત જોઈએ કે સાંભળીએ ત્યારે જો શક્ય હોય અને સલામત લાગે તો ચૂપ રહેવાને બદલે શાંતિથી અને તર્કબદ્ધ રીતે તેનો જવાબ આપી શકીએ. પેલી કાઉન્ટર સ્પીચ.
બરાબર. અને બીજું, આપણે પોતે પણ કોઈ માહિતી ફોરવર્ડ કરતા પહેલા તેની સત્યતા ચકાસી શકીએ. એ નાની વાત લાગે પણ બહુ મોટી અસર કરી શકે.
ચોક્કસ. અને જે લોકો આવી નફરતનો ભોગ બન્યા હોય તેમની પ્રત્યે સહાનુભૂતિ રાખી શકીએ, તેમને બની શકે તો ટેકો આપી શકીએ, ક્યારેક ફક્ત સાંભળવું પણ મદદરૂપ થાય છે.
આ ઊંડાણભરી ચર્ચા પછી મને મુખ્યત્વે એ સમજાયું કે હેટ સ્પીચ એક બહુ જ ગૂંચવણભર્યો મુદ્દો છે અને તેનો કોઈ સરળ રેડીમેડ ઉકેલ નથી. આપણે પેલી આઝાદી અને જવાબદારી વચ્ચે સતત સંતુલન શોધવાની જરૂર છે, અને ટેકનોલોજી આ પડકારને કેટલો મોટો અને અલગ બનાવી દીધો છે એ જાણીને ખરેખર થોડું આશ્ચર્ય પણ થયું.
મારા માટે મુખ્ય શીખ એ છે કે આ ફક્ત કાયદાનો કે સરકારનો મુદ્દો નથી, પણ આખા સમાજનો મુદ્દો છે. આપણે સૌએ સાથે મળીને એક એવું વાતાવરણ બનાવવું પડશે જ્યાં નફરતભર્યા વિચારોને સ્થાન ન મળે, પણ તંદુરસ્ત ચર્ચા અને સંવાદને પ્રોત્સાહન મળે. અને હા, અમેરિકા તથા અન્ય દેશોના અનુભવોમાંથી શીખીને આપણે આપણા દેશ માટે, આપણી પરિસ્થિતિ માટે યોગ્ય રસ્તો શોધવાની જરૂર છે.
અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીને જઈએ. શું આપણે એક એવા ઓનલાઈન અને ઓફલાઈન સમાજની કલ્પના કરી શકીએ જ્યાં લોકો મુક્તપણે પોતાના વિચારો વ્યક્ત કરી શકે, પણ સાથે સાથે નફરત અને તેનાથી થતા નુકસાનને ઘટાડવા માટે પણ સક્રિય પ્રયાસો થતા હોય? એ સમાજ કેવો દેખાય અને તેને બનાવવા માટે આપણે વ્યક્તિ તરીકે, સમુદાય તરીકે શું કરી શકીએ? આ વિચારવા જેવો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.